એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી વાત કરવા જઈ રહ્યા છીએ જેણે એમ કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોમાં સાહિત્ય જગતમાં અને વાચકોમાં પણ ઘણો બધો ઉહાપોહ મચાવ્યો હતો. જીનીન કમિન્સ દ્વારા લખાયેલી અમેરિકન ડર્ટ.
બરાબર, જીનીન કમિન્સ અમેરિકન લેખિકા છે અને એમની કલમમાંથી જે કથાઓ નીકળે છે ને એ મોટાભાગે ભાવનાત્મક રીતે ખૂબ તીવ્ર હોય છે, ક્યારેક તો હૃદયને હચમચાવી નાખે એવી.
હા, મેં સાંભળ્યું છે. અમેરિકન ડર્ટ પહેલાં પણ એમની કૃતિઓ આવી હતી, ખરું ને?
હા, ચોક્કસ. એમની આત્મકથા છે અરેપ ઇન હેવન, પછી નવલકથાઓ ધી આઉટસાઇડ બોય, ધ ક્રૂકેડ બ્રાન્ચ, એ બધામાં પણ તમે જોશો તો આઘાત, કુટુંબના જે ગૂંચવાયેલા સંબંધો હોય અને કપરી પરિસ્થિતિઓમાં માણસ કેવી રીતે ટકી રહે એવા વિષયો જ કેન્દ્રમાં રહ્યા છે.
અને એમની લખવાની શૈલી, એના વિશે શું કહેશો?
એમની શૈલીની ખાસ વાત એ છે કે એ ખૂબ ઝડપી છે, જાણે વાચક પાત્રોની સાથે દોડી રહ્યો હોય એવું લાગે, અને સાથે સાથે પાત્રો માટે ઊંડી સહાનુભૂતિ પણ જગાવે છે.
તો આ અમેરિકન ડર્ટ જાન્યુઆરી 2020માં આવી અને તરત જ,
હા, આવતાની સાથે જ બેસ્ટ સેલર લિસ્ટમાં અને ઓપરા વિન્ફ્રેના બુક ક્લબમાં પણ પસંદગી પામી, જે બહુ મોટી વાત ગણાય.
પણ સાથે સાથે વિવાદ પણ ઘણો થયો ને?
ખૂબ જ. એનો પ્રતિસાદ તમે જોવો તો એકદમ વિભાજિત હતો. ઘણા વાચકો અને વિવેચકોએ એના વખાણ કર્યા, કહ્યું કે સ્થળાંતર જેવા અઘરા વિષયને આટલી સંવેદનાથી અને રોમાંચક રીતે રજૂ કર્યો છે.
અને બીજી બાજુ
ખાસ કરીને જે લેટિનેક્સ સાહિત્યિક સમુદાય છે એમના તરફથી સખત વિરોધ થયો. મુખ્ય આરોપ હતો સાંસ્કૃતિક ઉચાપતનો, એટલે કે કલ્ચરલ એપ્રોપ્રિએશનનો.
અચ્છા, એ મુદ્દો શું હતો બરાબર?
ટીકાકારોનું કહેવું એમ હતું કે કમિન્સ, જે પોતાની ઓળખ મુખ્યત્વે શ્વેત તરીકે આપે છે, ભલે એમનો થોડો પ્યુર્ટોરિકન વારસો હોય, પણ મેક્સિકન સ્થળાંતરિતોની જે વ્યથા છે, જે અનુભવો છે, એનું સાચું નિરૂપણ કરવા માટે યોગ્ય વ્યક્તિ નથી.
એટલે એમના પર એવા આક્ષેપો થયા કે એમણે કદાચ રૂઢિચુસ્ત ચિત્રણ કર્યું છે, અમુક સાંસ્કૃતિક ભૂલો કરી છે.
હા, અને ખાસ કરીને એક મધ્યમવર્ગીય નાયિકા દ્વારા આખી સ્થળાંતરની કઠોર વાસ્તવિકતાને કદાચ શ્વેત અમેરિકન વાચકો માટે વધુ સહેલાઈથી પચી જાય એવી બનાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રોમા પોન જેવો શબ્દ પણ આ સંદર્ભમાં વપરાયો હતો.
સમજાયું.
પણ અહીં એક રસપ્રદ વાત એ થઈ કે આ વિવાદને કારણે પુસ્તકની ગુણવત્તાની ચર્ચા તો થઈ જ, પણ સાથે સાથે સાહિત્ય જગતમાં મોટા પ્રશ્નો ઊભા થયા. પ્રતિનિધિત્વનો પ્રશ્ન, કોણ કોની વાર્તા કહી શકે, વાર્તા કહેવામાં પ્રમાણિકતા કેટલી જરૂરી છે, લેખકની જવાબદારી શું છે, આ બધી ચર્ચાઓ શરૂ થઈ.
ખરું, આ બહુ મહત્વના મુદ્દા છે. અલબત્ત આપણે આજે મુખ્યત્વે નવલકથાના કથાનક, પાત્રો અને વિષયો પર ધ્યાન આપીશું. વિવાદ કરતા એના સાહિત્યિક પાસાને સમજવાનો પ્રયત્ન કરીશું.
ચોક્કસ, એ જ ઉદ્દેશ છે.
તો ચાલો શરૂ કરીએ. વાર્તા આપણને ક્યાં લઈ જાય છે? શરૂઆત ક્યાંથી થાય છે?
વાર્તા શરૂ થાય છે મેક્સિકોના અકાપુલ્કો શહેરમાં. એક સમય હતો જ્યારે આ શહેર બહુ સુંદર ગણાતું, દરિયાકિનારા માટે પ્રખ્યાત હતું, પણ હવે વાર્તાના સમયમાં એ ડ્રગ કાર્ટેલની હિંસા અને અપરાધોથી પીડાઈ રહ્યું છે. ભયનો માહોલ છે.
અને ત્યાં કોણ રહે છે? આપણા મુખ્ય પાત્રો કોણ છે?
મુખ્ય પાત્ર છે લીડિયા ક્વિક્સાનો પેરેઝ. એ એક શિક્ષિત, સંવેદનશીલ સ્ત્રી છે. શહેરના એક શાંત વિસ્તારમાં એની પોતાની નાની સુંદર પુસ્તકોની દુકાન છે.
ઓહ, પુસ્તકોની દુકાન! એટલે એનું જીવન પ્રમાણમાં શાંત હશે?
હા, કહી શકાય કે મધ્યમવર્ગીય સુરક્ષિત જીવન છે. એનો પતિ સેબાસ્ટિયન એક નીડર પત્રકાર છે, જે શહેરના ગુનાખોરીના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે, અને એમનો એક 8 વર્ષનો દીકરો છે લુકા, ખૂબ જ સંવેદનશીલ અને બુદ્ધિશાળી બાળક.
શરૂઆતમાં તો લાગે કે લીડિયા જાણે આ શહેરની જે ક્રૂરતા છે એનાથી થોડી દૂર પોતાની દુનિયામાં છે.
બરાબર, પુસ્તકોની દુનિયામાં સુરક્ષિત. પણ એ સુરક્ષા, જેમ તમે કહ્યું, જાણે કાચની દિવાલ જેવી સાબિત થાય છે.
એટલે કંઈક બને છે, કોઈ મોટી ઘટના?
હા, નવલકથાની શરૂઆતમાં જ એક એવી ભયાનક ઘટના બને છે જે લિડિયાના આખા જીવનને મૂળસોતું ઉખાડી નાખે છે. એમના પરિવારમાં એમની ભત્રીજીની ક્વિન્સિનેરા પાર્ટી હોય છે.
ક્વિન્સિનેરા એટલે પેલો 15મા જન્મદિવસનો મોટો ઉત્સવ, બરાબર?
હા, મોટો પારિવારિક પ્રસંગ. બધા ખુશ છે, ઉજવણી ચાલી રહી છે.
અને ત્યાં જ
શું થાય છે?
અચાનક લોસ જાર્ડિનેરોસ નામનું જે કુખ્યાત ડ્રગ કાર્ટેલ છે એના બંદૂકધારીઓ પાર્ટીમાં ઘૂસી આવે છે અને આડેધડ ગોળીબાર શરૂ કરી દે છે. એ દૃશ્ય અત્યંત ભયાનક છે.
હે ભગવાન, પરિવારનું શું થાય છે? કોઈ બચે છે?
લગભગ કોઈ નહીં. આ ગોળીબારમાં લીડિયાના પતિ સેબાસ્ટિયન સહિત પરિવારના 16 સભ્યો, એની મા, બહેન, ભત્રીજા ભત્રીજીઓ બધાની હત્યા કરી દેવામાં આવે છે.
16 સભ્યો? આખા પરિવારના 16 સભ્યો? હા, એક જ ક્ષણમાં બધું ખતમ. લીડિયા અને એનો નાનો દીકરો લુકા ફક્ત એટલા માટે બચી જાય છે કારણ કે એ સમયે તેઓ બાથરૂમમાં છુપાયેલા હતા.
આટલો ભયાનક હત્યાકાંડ કોણે કર્યો અને શા માટે?
અને અહીં આવે છે વાર્તાનો સૌથી મોટો અને આઘાતજનક વળાંક. લીડિયાને ખબર પડે છે કે આ આખા નરસંહાર પાછળનો મુખ્ય સૂત્રધાર બીજું કોઈ નહીં પણ ઝાવિયર ક્રેસ્પો ફ્યુએન્ટેસ છે.
ઝાવિયર? એ કોણ છે?
એ જ લોસ જાર્ડિનેરોસ કાર્ટેલનો વડો. પણ આ એ જ ઝાવિયર છે જે નિયમિત લીડિયાની પુસ્તકોની દુકાને આવતો હતો.
શું વાત કરો છો, દુકાને આવતો ગ્રાહક?
હા, એ કવિતાઓ લખતો, સાહિત્યનો શોખીન હતો. લીડિયા એને એક સંવેદનશીલ પુસ્તક પ્રેમી ગ્રાહક તરીકે જ ઓળખતી હતી. એમની વચ્ચે પુસ્તકોની વાતો થતી, એક પ્રકારની બૌદ્ધિક મૈત્રી હતી.
અવિશ્વસનીય. મતલબ કે લીડિયા અજાણતા એક રાક્ષસ સાથે દોસ્તી કરી બેઠી હતી. પણ ઝાવિયરે આવું કર્યું શા માટે?
એરો ખુલ્લો પાડી દીધો હતો. એણે લખ્યું હતું કે અકાપુલ્કોનો નવો ડ્રગ લોર્ડ ઝાવિયર છે.
એટલે બદલો લેવા માટે આ બધું થયું?
બરાબર, બદલો. આખા પરિવારનો સફાયો. હવે લીડિયા અને લુકા એકમાત્ર સાક્ષી બચ્યા છે. ઝાવિયર એમના જીવતા નહીં છોડે, એમનો જીવ જોખમમાં છે.
એટલે હવે એમની પાસે કોઈ રસ્તો નથી રહ્યો?
કોઈ નહીં. મેક્સિકોમાં ક્યાંય સલામતી નથી. એક જ વિકલ્પ છે, બધું છોડીને ઉત્તર તરફ ભાગવું, અલ નોર્તે, અમેરિકાની સરહદ તરફ. અહીંથી ખરી કસોટી શરૂ થાય છે. એક માં પોતાના બાળકને બચાવવા શું શું કરી શકે છે?
અને શરૂ થાય છે એમની પલાયન યાત્રા.
હા, એકદમ ભયાવહ અનિશ્ચિત યાત્રા. શરૂઆતમાં તેઓ બસ પકડવાનો પ્રયત્ન કરે છે, પણ દરેક અજાણ્યા ચહેરા પર શંકા જાય છે, પકડાઈ જવાનો સતત ડર.
અને લીડિયા, જે પહેલા આરામદાયક જીવન જીવતી હતી, એના માટે તો આ બધું સાવ નવું અને મુશ્કેલ હશે.
બહુ જ. એની મધ્યમ વર્ગીય આદતો, એની નાજુકતા, એ બધું હવે બોજારૂપ બની જાય છે. અને એક નાની ભૂલ પણ.
શું થાય છે? કોઈ ભૂલ કરે છે?
હા, પૈસાની જરૂર પડે છે એટલે લીડિયા મજબૂરીમાં એના મૃત પતિને એટીએમ કાર્ડનો ઉપયોગ કરી લે છે અને બસ
પકડાઈ જાય છે.
પકડાકા પકડાતા બચી જાય છે, વાળવાળ બચી જાય છે. કાર્ટેલને તરત જ એમનું લોકેશન મળી જાય છે. આ ઘટના લીડિયા માટે આંખ ઉગાડનારી સાબિત થાય છે.
કેવી રીતે?
એને સમજાઈ જાય છે કે એનું જૂનું જીવન, એની ઓળખ, બધું જ હવે ખતમ થઈ ગયું છે. એણે બધું ભૂંસી નાખવું પડશે. હવે એ માત્ર એક માં છે અને એનો દીકરો છે. ટકી રહેવું હોય તો બીજા હજારો લાખો સ્થળાંતરિતોની ભીડમાં ભળી જવું પડશે, અનામી બની જવું પડશે.
અને પછી આવે છે મુસાફરીનો સૌથી ખતરનાક તબક્કો, પેલી લાબેસ્તિયા.
હા, પૈસા ખલાસ, બીજો કોઈ રસ્તો નથી. એટલે લીડિયા અને લુકા પણ એ જ માર્ગ અપનાવે છે જે હજારો લાચાર લોકો અપનાવે છે, લાબેસ્તિયા. એટલે કે માલગાડીઓની છત પર કે ખુલ્લા ડબ્બાઓમાં સવાર થઈને ઉત્તર તરફ જવું.
એના નામ પરથી જ લાગે છે કે કેટલી ભયાનક હશે. કેવી હોય છે એ સફર?
એની કલ્પના કરવી પણ અઘરી છે. ચાલતી ટ્રેનમાં ચડવું ઉતરવું, એમાં જ જીવ જઈ શકે. કેટલાય લોકો હાથ પગ ગુમાવે છે, કચડાઈ જાય છે.
અને ઉપરથી કુદરતી તત્વો સામે કોઈ રક્ષણ નહીં?
બિલકુલ નહીં. તડકો, ઠંડી, વરસાદ, બધું સહન કરવાનું. ખુલ્લા ડબ્બામાંથી નીચે પડી જવાનો સતત ભય, લૂંટારાઓનો ભય, અપહરણનો ભય, ભ્રષ્ટ અધિકારીઓનો ભય, ભૂખ, તરસ, થાક અને ક્યારેય ન પૂરો થતો ડર. આ જ એમની સફર છે.
આટલી મુશ્કેલ સફરમાં એ લોકો એકલા જ હોય છે કે કોઈ મળે છે?
ના, અહીં એમની મુલાકાત બીજા સ્થળાંતરિતો સાથે થાય છે. ખાસ કરીને હુંડુરાસથી ભાગી રહેલી બે કિશોર બહેનો, સોલેદાદ અને રેબેકા.
અચ્છા, એ લોકો પણ એકલા ભાગી રહ્યા છે?
હા, સોલેદાદ મોટી છે, થોડી કઠણ, વધુ વ્યવહારુ. રેબેકા નાની છે. આ બહેનો લીડિયા અને લુકા કરતા આ રસ્તાની મુશ્કેલીઓથી વધુ વાકેફ છે.
તો એમની વચ્ચે સંબંધ બંધાય છે?
શરૂઆતમાં થોડી શંકા હોય છે, પણ પછી ધીમે ધીમે જરૂરિયાતમાંથી એક અત્યંત નાજુક કામચલાઉ પરિવાર જેવો સંબંધ બને છે. તેઓ એકબીજાનો સહારો બને છે, એકબીજાને હિંમત આપે છે.
આ સફર દરમિયાન સારા નરસા બંને અનુભવો થતા હશે, નહીં?
ચોક્કસ, લેખિકાએ બરાબર બતાવ્યું છે. એક તરફ શોષણ કરનારાઓની ક્રૂરતા છે, એમની અમાનવીયતા છે, તો બીજી તરફ ક્યારેક અજાણ્યા લોકો તરફથી અણધારી મદદ પણ મળે છે.
જેમ કે
રસ્તામાં સ્થળાંતરિતો માટેના જે આશ્રયસ્થાનો હોય છે ત્યાં એમને થોડો ખોરાક, પાણી, આરામ મળે છે. ત્યાં જે સ્વયંસેવકો કામ કરે છે એમની નિસ્વાર્થ સેવા જોઈને ક્ષણભર માટે માનવતામાં વિશ્વાસ પાછો આવે છે, આગળ વધવાની હિંમત મળે છે.
પણ જોખમો તો ઓછા નથી થતા?
જરાય નહીં. એકવાર ભ્રષ્ટ ફેડરલ પોલીસ એમને રોકે છે અને એમની પાસે જે કંઈ થોડું ઘણું હોય છે એ બધું લૂંટી લે છે.
ઓહ નો.
અને એક બીજી ઘટનામાં ઇમિગ્રેશન અધિકારીઓ, જેને સ્થળાંતરિતો ડરથી લા મિગ્રા કહે છે, એ લોકો દરોડો પાડે છે, ભાગદોડ મચી જાય છે અને એમાં એમનું આ નાનું જૂથ વિખૂટું પડી જાય છે.
અને લુકા,
ક્ષણભર માટે લુકા એની માંથી અલગ થઈ જાય છે. એ વખતે લીડિયાની જે હાલત થાય છે, જે ભય અને તૂટવાની અણી પરે પહોંચી જાય છે, એ વાંચીને આપણો શ્વાસ અધ્ધર થઈ જાય. આ બધી ઘટનાઓ બતાવે છે કે એમનું જીવન કેટલી પાતળી દોરી પર લટકેલું છે.
આટલી બધી મુશ્કેલીઓ પછી એમની સફરનો છેલ્લો અને સૌથી અઘરો પડાવ કયો આવે છે?
એ છે સોનોરન રણ. મેક્સિકોથી અમેરિકાના એરિઝોનામાં પ્રવેશવા માટે આ વિશાળ, સૂકું ભટ અને જીવલેણ રણ પાર કરવું પડે છે,
જેને સ્થળાંતરિતોનું કબ્રસ્તાન પણ કહે છે, ખરું?
હા, ઘણા લોકો માટે એવું જ સાબિત થાય છે. આ રસ્તો એટલો ખતરનાક છે કે એને પાર કરવા કોયોટે એટલે કે માનવ તસ્કરોની મદદ લેવી પડે છે અને એ લોકો પર પણ ભરોસો ન કરી શકાય.
રણની મુસાફરી કેવી હોય છે?
એ શારીરિક અને માનસિક સહનશક્તિની આખરી કસોટી છે. દિવસે સળગાવી દેતો તડકો, પાણી ખૂટી જવાનો ભય, રાત્રે થીજવી દેતી ઠંડી, ચારે તરફ બસ વેરાન રણ. એ ખાલીપો મન પર બહુ ભારે અસર કરે છે.
અને સતત ડર તો ખરો જ?
એનો ડર.
આટલું બધું સહન કર્યા પછી શું તેઓ સફળ થાય છે, અમેરિકા પહોંચે છે?
હા, આટલી બધી અડચણો, આટલું ભય, આટલી પીડા સહન કર્યા પછી લીડિયા, લુકા, સોલેદાદ અને રેબેકા ચારે જણ આખરે સરહદ પાર કરીને યુનાઇટેડ સ્ટેટ્સની ધરતી પર પગ મૂકે છે.
એ અમેરિકન ડર્ટ પર.
હા, એ જ, જેની આશામાં આટલું બધું વેઠ્યું.
તો અંતે સુખદ અંત આવે છે, રાહત મળે છે.
રાહત મળે છે, પણ એ કોઈ ફિલ્મી ખુશીઓથી ભરેલો અંત નથી, અને એ જ આ નવલકથાની વાસ્તવિકતા છે. એમનું અમેરિકા પહોંચવું એ કોઈ ઉજવણી નથી, એ ક્ષણ શાંત છે, થાકેલી છે, ખુશી કરતા વધારે તો રાહત છે અને ઊંડા દુઃખનો ભાવ છે.
એટલે કે
તેઓ ઝાવિયરના તાત્કાલિક ભયથી કદાચ દૂર આવી ગયા છે, પણ એમણે બધું ગુમાવી દીધું છે. ઘર, પરિવાર, ઓળખ, તેઓ આઘાતમાં છે, વિસ્થાપિત છે, એક નવા અજાયા દેશમાં તદ્દન એકલા છે.
એમની શારીરિક મુસાફરી ભલે પૂરી થઈ, પણ મનની યાત્રા તો હવે શરૂ થઈ છે. થોડી વધુ વાત કરીએ. લીડિયાનું પાત્ર ખૂબ જટિલ અને મજબૂત લાગે છે.
હા, લીડિયાનું પાત્રાલેખન આ નવલકથાનું હાર્દ છે. એની આખી યાત્રા જુઓ. એક આરામદાયક જીવન જીવતી, પુસ્તકોની દુનિયામાં રહેતી સ્ત્રીમાંથી એક એવી માં બને છે જે પોતાના બાળક માટે કંઈ પણ કરવા તૈયાર છે.
એનું રૂપાંતરણ જબરદસ્ત છે.
જે આઘાત એને લાગે છે એ એને એની જૂની ઓળખ, એના મૂલ્યો બધું છોડવા મજબૂર કરે છે. અશક્ય લાગતી પસંદગીઓ કરવી પડે છે, પણ એની અંદર જે ટકી રહેવાની વૃત્તિ છે, એની સ્થિતિસ્થાપકતા છે, એ બધું એના માતૃપ્રેમમાંથી આવે છે. એ એનું મુખ્ય બળ છે.
અને એનો દીકરો લુકા, આટલી નાની ઉંમરે આ બધું જોવું, સહન કરવું, એનું શું મહત્વ છે વાર્તામાં?
લુકા જાણે વાર્તાનો આત્મા છે. ઉંમરમાં નાનો છે, પણ ખૂબ બુદ્ધિશાળી, નિરીક્ષણશીલ છે. એને નકશાઓનો શોખ છે, જાણે આ અસ્તવ્યસ્ત દુનિયામાં એ કોઈ વ્યવસ્થા શોધતો હોય. એની નજર સામે એના પિતા, એનો પરિવાર, એનું બાળપણ બધું છીનવાઈ જાય છે. આ આઘાત એને ઉંમર કરતાં ઘણો વહેલો મોટો બનાવી દે છે. મોટાભાગે એ શાંત રહે છે, પણ એની નજરથી આખી મુસાફરીની કઠોરતા અને ક્યારેક દેખાતી સુંદરતા પણ વાચક સુધી પહોંચે છે. એની મૂંગી હિંમત અને લીડિયા સાથેનો એનો સંબંધ બહુ હૃદયસ્પર્શી છે.
અને ખલનાયક ઝાવિયર, એના વિશે શું કહેશો? એ સામાન્ય વિલન જેવું નથી લાગતો.
બિલકુલ નહીં. ઝાવિયરનું પાત્ર એટલા માટે જ વધુ ડરામણું છે કારણ કે એમાં વિરોધાભાસ છે. એક તરફ એક ખૂંખાર કાર્ટેલનો વડો છે, નિર્દય હત્યારો,
અને બીજી તરફ
લીડિયા એને જે રીતે ઓળખતી હતી, સંસ્કારી, ભણેલો, કવિતા સાહિત્યનો શોખીન, પોતાની દીકરી માટે પ્રેમાળ પિતા. આ જે દ્વૈત છે, રાક્ષસ અને સજ્જનનું મિશ્રણ, એ જ એને વધુ ખતરનાક બનાવે છે.
જાણે અનિષ્ટ પણ સંસ્કારી હોઈ શકે છે.
બરાબર. એ જાણે અનિષ્ટના કપટી સ્વભાવનું પ્રતીક છે. અને લીડિયા પ્રત્યેનો જે માલિકી ભાવ છે, જે વિકૃત સ્નેહ છે, એ જ એને એમનો પીછો કરવા પ્રેરે છે.
અને પેલી બે બહેનો સોલેદાદ અને રેબેકા, એમનું શું યોગદાન છે?
સોલેદાદ અને રેબેકા માત્ર સાથી મુસાફરો નથી. એમની વાર્તા આ સ્થળાંતરના ચિત્રને વધુ મોટું બનાવે છે. એ બતાવે છે કે હોન્ડુરાસ જેવા દેશોમાંથી લોકો શા માટે ભાગવા મજબૂર થાય છે,
અને ખાસ કરીને યુવાન સ્ત્રીઓ માટે આ રસ્તો કેટલો જોખમી છે, એ પણ એમના દ્વારા સામે આવે છે.
ચોક્કસ. તેઓ લીડિયા અને લુકા કરતા વધુ અનુભવી છે, વધુ કઠણ છે. સંજોગોએ એમને બાળપણ છીનવીને વહેલા મોટા કરી દીધા છે. લીડિયા અને લુકા સાથે મળીને તેઓ જે કામચલાઉ પરિવાર બનાવે છે, એ માનવીય સંબંધો અને સહકારની જરૂરિયાત દર્શાવે છે.
તો આ બધા પાત્રો અને કથાનક દ્વારા લેખિકા કયા મુખ્ય વિષયો પર આપણું ધ્યાન દોરવા માંગે છે?
ઘણા મહત્વના વિષયો છે. એક તો આપણે વાત કરી એમ માતૃત્વની અદમ્ય શક્તિ. લીડિયાની આખી લડાઈ એના દીકરા માટે છે.
બીજું, સ્થળાંતર સંકટનું માનવીકરણ.
હા, એ બહુ મોટો મુદ્દો છે. આ પુસ્તક આંકડા અને હેડલાઇનો પાછળના વાસ્તવિક માણસોની વાત કરે છે. એમના ડર, એમની આશાઓ, એમની પીડા, સહાનુભૂતિ જગાવવાનો એક સશક્ત પ્રયાસ છે.
અને આ સફરમાં જે ગુમાવવું પડે છે, નિર્દોષતા, ઓળખ, ઘર.
બરાબર. આઘાત અને વિસ્થાપનની કાયમી અસરો. માણસ કેવી રીતે હંમેશ માટે બદલાઈ જાય છે. એની સાથે જ માનવતાના બે ચહેરા પણ દેખાય છે, ક્રૂરતા અને દયા, બંને ચરમસીમાઓ.
સરહદનો મુદ્દો પણ મહત્વનો લાગે છે, ભૌતિક અને માનસિક બંને.
હા, મેક્સિકો અમેરિકાની ભૌતિક સરહદ તો છે જ, પણ સલામતી, જોખમ, વિશેષાધિકાર, વંચિતતા, પોતાના પારકા, આ બધી અદૃશ્ય સરહદોને ઓળંગવાની પણ આ યાત્રા છે. અને હા, વર્ગ અને વિશેષાધિકાર કેટલા નાજુક હોય છે એ પણ દેખાય છે. લીડિયાનું જીવન કેવી રીતે પળવારમાં બદલાઈ જાય છે.
લેખિકા આ બધું કહેવા માટે કઈ શૈલી વાપરે છે, વર્ણન કેવી રીતે કરે છે?
એ મુખ્યત્વે ત્રીજા પુરુષ મર્યાદિત દૃષ્ટિકોણ વાપરે છે. એટલે વાર્તા મોટાભાગે લીડિયાના દૃષ્ટિકોણથી કહેવાય છે. આનાથી વાચક સીધો એના મન સાથે જોડાઈ શકે. ક્યારેક લુકાના દૃષ્ટિકોણથી પણ વાત આવે છે, જે એક અલગ પરિપ્રેક્ષ્ય આપે છે.
અને રોમાંચક નવલકથા જેવું માળખું છે, નહીં? ઝડપી ગતિ, વળાંકો.
હા, એ રસપ્રદ છે. આટલા ગંભીર વિષય માટે એમણે થ્રિલરનું માળખું પસંદ કર્યું. ઝડપી ગતિ, ટૂંકા પ્રકરણો, ક્લિફહેંગર્સ, આનાથી વાચક જકડાયેલો રહે છે અને વિષય સુલભ બને છે.
કોઈ પ્રતીકો પણ છે નવલકથામાં?
હા, ઘણા છે. લીડિયાની પુસ્તકોની દુકાન એના ખોવાયેલા શાંત ભૂતકાળનું પ્રતીક છે. લુકાના નકશા જાણે વ્યવસ્થા શોધવાનો પ્રયાસ છે. લાબેસ્ટિયા પોતે આશા અને ભયનું પ્રતીક છે.
અને શીર્ષક અમેરિકન ડર્ટ,
એ પોતે જ બહુ જ જટિલ પ્રતીક છે. અમેરિકાની ધરતી જે આશા અને સ્વપ્નની ભૂમિ છે, પણ ડર્ટ એટલે માટી, ધૂળ, કાદવ, જે સંઘર્ષ, પીડા અને બલિદાનથી ખરડાયેલી છે, એ એવી આશા છે જે સરળતાથી નથી મળતી.
તો આખી ચર્ચા પછી આ નવલકથાનો મુખ્ય પ્રભાવ શું ગણી શકાય?
મારા ખ્યાલથી એની સૌથી મોટી શક્તિ એ છે કે એ સ્થળાંતર જેવા મોટા વૈશ્વિક મુદ્દાને એકદમ અંગત માનવીય ચહેરો આપે છે. એ આપણને એ લોકોની અંદર જોવા મજબૂર કરે છે જેમને આપણે ફક્ત સ્થળાંતરિત તરીકે ઓળખીએ છીએ.
અને એ આપણને પળેપળાર ફેંકે છે કે આપણે આપણી આસપાસની દુનિયાની વ્યથાઓ પ્રત્યે કેટલા સંવેદનશીલ છીએ. ભલે વિવાદ થયો, પણ પાત્રો દ્વારા સહાનુભૂતિ જગાવવાની એની ક્ષમતા નોંધપાત્ર છે.
આ વાર્તા એ પણ યાદ અપાવે છે કે માણસની ટકી રહેવાની વૃત્તિ કેટલી પ્રબળ હોય છે.
અને આશાનું એક નાનું કિરણ પણ ઘોર અંધકારમાં રસ્તો બતાવી શકે છે.
અને સૌથી અગત્યનું, દરેક વ્યક્તિની પોતાની એક વાર્તા હોય છે જે સાંભળવી અને સમજવી જરૂરી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.